તારીખ 25/12/1991 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા સોનગઢમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 30
વ્યાખ્યા કરી છે. બેનટી છે બંને એક એક વીર્યનું ફોરવું જેટલું દોષ તરફ જાય છે તે બાળ વીર્ય છે, વીર્યનું જેટલું વલણ ગુણ તરફ જાય તે પંડિત વીર્ય છે. આટલી વ્યાખ્યા કરી છે. આમ તો સીધી સાદી વાત જ છે. અવગુણ કે દોષ તરફ જેટલું પરિણામનું જોર વર્તે એને બાળ વીર્ય કહો અથવા અજ્ઞાન વીર્ય, અજ્ઞાનપૂર્વક પોતાને નુકસાન થાય એવું જીવ પોતે કામ કરે છે. અજ્ઞાનનું મુખ્ય પ્રયોજન આ છે કે જીવ પોતે પોતાને નુકસાન કરે, એનું નામ અજ્ઞાન. સામાન્ય રીતે એવી વાત છે કે જાણી જોઈને કોઈ પોતાને કેમ નુકસાન કરે, તો પોતાને નુકસાન કરે છે છતાં પોતાને ખબર નથી પડતી. અથવા તો પોતાને નુકસાન થાય છે એની ખબર છે એને અવગણીને ઊંધો પુરુષાર્થ ચાલે છે, એવી પણ સ્થિતિ જીવના પરિણામમાં બને છે ખરી. ચાલે છે કે નહીં એનો એક દ્રષ્ટાંત પણ છે. અમારા એક સંબંધીને કેન્સર થયું હતું, નાની ઉંમરના ભાઈ હતા, નાના ભાઈના શાળા હતા, 38 વર્ષની ઉંમરે ગળાનું કેન્સર થયું. બીડીની બહુ આદત હતી, ચેઇન સ્મોકર માણસ હતો. ડૉક્ટર એમ કીધું કે બીડી તો તમે બંધ જ કરી દો, કેમ કે ધુમાડો તમારા ગળામાં જાય છે ને ગળામાં ચાંદું પડ્યું છે, ગાંઠ નીકળી છે, બીડી તો તમે બંધ જ કરી દો. હવે એ માણસ બીડી વગર રહી શકે એવી પરિસ્થિતિ જ નહોતી, એટલો બધો બીડીથી ટોક્સિકેટેડ થઈ ગયેલો એનું બોડી હતું, તો એ બીડીની તલબમાં રહી જ ન શકે એવી એની પરિસ્થિતિ હતી. પણ પછી ઘરવાળા તો કેમ એને પીવા દે, જ્યારે કેન્સર ડિટેક્ટ થઈ ગયું શું લેબોરેટરીની અંદર મેલિગ્નન્સી આવી ગઈ રિપોર્ટની અંદર, એટલે વાત તો પૂરી થઈ ગઈ. તો એ માણસ લેટરિન જાય તો ખિસ્સામાં હંતાડીને જાય બાકસની બીડીને એવું બધું, શું લેટરિન જાય ત્યારે પી આવે, પણ વાસતા આવે એના મોઢામાંથી, એટલે એના ચા પાણી નાતે એને બૈરાવ સર્વ કરતા હોય એને ખબર પડી જાય બૈરાવને તો તરત વાસ આવે, જેને ન પીતા હોય એને તરત વાસ આવે, બૈરાવને તરત વાસ આવે, બીડી પીધી લાગે છે. તો કે હવે મારા મારાથી રહેવા તો નથી, એટલે પછી આવી રીતે પીધી છે. હું પછી એને ઠપ્પો આપે કે ભાઈ તમે કેન્સરથી પછી હિંમતતા નથી કે, એને જવાબ હું આપ્યો ખબર છે, આપણે જે મુમુક્ષુ ક્રમબદ્ધમાં જવાબ દઈએ છીએ એ જવાબ એને આપ્યો. એ તો વૈષ્ણવ છે ને એને કંઈ આપણા સિદ્ધાંતારે લેવા દેવા નથી, કે પાંચમની છત ક્યાં થવાની છે, જો હું પાંચમે મરવાનો છું તો છઠ્ઠો દિવસ કઈ મને મળવાનો નથી કે, શું કીધું એને. આ તો ગુજરાતીમાં કહેવત જ છે ભાઈ, કોઈની પાંચમની છત નથી થતી, એક જનરલ હતો, બધાને ઓપન વાત છે, ખુલ્લી વાત છે, આખા સમાજ સામાજિક ઇડિયમ છે, આ તો કહેવત છે, એ સામાજિક કહેવત છે. એટલે એમ કીધું પાંચમની છઠ તો થવાની નથી કે, મને પીવા દે ને ભાઈ શું કરવા, મને દુઃખી કરો છે કહેવત ઠીક. કેવી રીતે માણસ આધાર લે છે, જરૂરત પડે ને તો માણસ કેવી રીતે આધાર લે છે, સિદ્ધાંતનો આધાર ખોટી રીતે કેવી રીતે લેવાય, જેટલું વર્ણન ગુણ તરફ જાય તે પંડિત વીર્ય છે. પછી 112 છે ને, સ સમયસર ગાથા 320 ઉપરના પ્રવચનમાંથી ચાલેલું છે. 112 માં તો 112 સર્વજ્ઞ નો નિર્ણય કરવા જાય ને આદર કરવા જાય, વિશ્વાસ કરવા જાય, પ્રશંસા કરવા જાય, રુચિ કરવા જાય, ત્યાં જ પોતાના સર્વજ્ઞ સ્વભાવનો નિર્ણય થઈ જાય છે ને એ જ પુરુષાર્થ આવ્યો. આ ક્રમબદ્ધ સાથે જે પુરુષાર્થનો વિષય છે, સર્વજ્ઞતા સાથે જે પુરુષાર્થનો વિષય છે એ છે. ગુજરાતીમાં તો સમજ એ જ પુરુષાર્થનું સ્વરૂપ છે. અને કોઈ પણ પર્યાયમાં પુરુષાર્થ તો સાથે છે ને. આ નિર્ણય કર્યો તો નિર્ણય સાથે નિર્ણય સંબંધીનો પુરુષાર્થ તો છે જ ને. સ્વીકાર કરવો, સત્યનો સ્વીકાર કરવો એ સત્યના સ્વીકાર કરવા સંબંધીનો પુરુષાર્થ જ છે ને. એમ ત્યાં એ રીતે પુરુષાર્થનો એક સર્વજ્ઞની સાથેનો જે પાસું છે એ પાસાને સ્પષ્ટ કરે છે. અથવા તો એમ પણ વિચારી શકાય કે વીર્યગુણ તો પરિણમ્યા વગરનો રહેતો નથી, બધા જ ગુણ પરિણમે છે, સર્વગુણ પરિણમે છે. તો પરિણમન તો ચાલુ જ છે. પુરુષાર્થ કોઈ જીવ નથી કરતો એ પ્રશ્ન નથી. સર્વ જીવોનો પુરુષાર્થ વર્તી જ રહ્યો છે એના ગુણનું પરિણમન હોવાથી. એની કિંમત એ કઈ દિશામાં પરિણમે છે, બે દિશા છે, એક પરતરફી ને એક સ્વતરફી. એક ગુણ સાથે જોડાય છે, અવગુણ સાથે જોડાય છે, એના ઉપર એનું મૂલ્ય છે. પુરુષાર્થ નથી એવો તો કઈ પ્રશ્ન નથી. એમાં તો શક્તિનું સ્વરૂપ લીધું છે, 10 બોલ લીધા છે. સમયસાર પરિશિષ્ટમાં જે 47 શક્તિઓ આપી છે એમાં પ્રત્યેક શક્તિનું વર્ણન કરતા આ 10 બોલનું ગુરુદેવ દરેકમાં લાગુ પાડતા હતા. અથવા શક્તિ અપેક્ષાએ તો શક્તિનું જે સ્વરૂપ છે એમાં દેશે સિદ્ધાંત લાગુ પડે છે. સિદ્ધાંતિક વાત છે દરેકને. એક શક્તિમાં ધ્રુવ ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન છે. ઉપાદાન એટલે શક્તિ પોતે છે. ઉપાદાન કહો કે શક્તિ પોતે કહો, તો દરેક શક્તિની અંદર શક્તિનું જે પરિણમન થાય છે એ ક્ષણિક ઉપાદાન છે. કેમ કે પરિણામ ક્ષણવર્તી છે અને શક્તિ ત્રિકાળ હોવાથી ધ્રુવ ઉપાદાન છે. એ દરેક શક્તિમાં ધ્રુવ ઉપાદાન પણ છે અને ક્ષણિક ઉપાદાન છે. એટલે ક્ષણિક કાર્ય કરવાની પણ શક્તિ છે અને ત્રિકાળ રહેવાની પણ શક્તિ છે.
ક્ષણિક કાર્ય કરવાની શક્તિ પણ છે અને એ શક્તિ ત્રિકાળ રહે છે.
જો એનામાં ક્ષણિક પર્યાય પરિણમવાની શક્તિ ન હોય તો જ્ઞાન શક્તિમાં જાણવાનો ઉપયોગ ક્યાંથી થાય છે? જે ઉપયોગથી જાણીએ છીએ તો જ્ઞાન શક્તિનું કાર્ય છે. તો ઉપયોગ રૂપે પરિણમવાની એનામાં શક્તિ છે, એ પરિણમન અપેક્ષા એ શક્તિનું સ્વરૂપ છે. અને એ ત્રણેય કાળે એવી શક્તિ છે, એટલે ત્રણેય કાળે ઉપયોગ થયા જ કરે. જ્ઞાન શક્તિ માંથી ત્રણેય કાળે ઉપયોગ ઉત્પન્ન થયા જ કરે. શક્તિનું સ્વરૂપ શું છે જરા વિશે સીધો સમજાય નહીં એવો વિચિત્ર છે કે શક્તિ શક્તિપણે ઇન્ટેક રહી જાય છે. કઈ ઓછું નથી થતું. સર્વજ્ઞ શક્તિ માંથી કેવળ જ્ઞાન ને પર્યાય સાદી અનંત થાય જ્યારથી તેરમું ગુણ સ્થાન શરૂ થાય ત્યારથી, તેરમા ગુણ સ્થાનના પહેલા સમય છે. અનંતકાળ પછી સર્વજ્ઞ શક્તિ એ આત્મામાં એવી નેવી છે, ધ્રુવ એટલે એવી નેવી છે, કઈ ફેર નથી. ઇમ્પેક્ટ નહી તો શું છે કે તમે એક કાપડનો મિલમાંથી કોરે કોરો નક્કોર તાકો લાવો અને તમારા કબાટમાં મૂકી દો, બે ચાર વર્ષ એની સામે નહીં જુઓ, ભલે એના ઉપર જિલેટીનનો પેપર કે પ્લાસ્ટિકનો તમે કોથળી પેક કરેલી હોય, અને પાંચ વર્ષ પછી એ જ મિલનો બીજો તાકો તમે લાવો કોરો નક્કોર, અને ઓલો તાકો કાઢો તો તમને ખબર પડી જાય કે આ જૂનો છે આ નવો છે. વાપરા વગેરે આ પરિસ્થિતિ છે કે જૂનો નવી ચીજ જૂની થઈ જાય છે પાંચ વર્ષે, ફરક પડવાનો? શક્તિમાં એવું નથી, શક્તિ અનંતકાળ પછી એવી નેવી જ છે. એટલે જે સમ્યક દર્શનની અંદર બહુ મોટો આધાર છે એ આ વાતનો છે. સમ્યક દ્રષ્ટિ જીવને સમ્યક દર્શન થતા બહુ મોટો આધાર છે આ વાતનો છે કે મારી હૈયાતી છે એ ત્રણે કાળે સાબિત એવી છે કે એમાંથી બિન હૈયાતી થાય એવું નથી. મારી જે હૈયાતી છે એ ત્રણે કાળે હું અજર અમર પદાર્થ છું. માણસનો હાથ પગ કપાય એક પ્રદેશ છૂટો નથી, ક્ષેત્રથી ઓછું ન થાય, ગુણથી ઓછું ન થાય, દ્રવ્યત્વ ઓછું ન થાય, શક્તિથી ઓછું, ભાવથી ઓછું ન થાય, તો કેટલી મોટી હિંમત છે. એક દરિદ્ર માણસને 50-100 વર્ષ ચાલે એટલી મૂડી આવે તો એ છે કેટલો એનો ભાવમાં ફેર પડી જાય છે, દરિદ્રતા દીનતા ચાલી જાય છે, મારે કોઈની હાડી બહાર નથી, આખી જિંદગી મારે કોઈની હાડી બહાર નથી, મારે કોઈને ત્યાં ભાણું માંડવું પડે એવું નથી, મારે કોઈને ત્યાં જમે લેવા જવું પડે એવું નથી, મારે ક્યાં 8 નંબર નહીં જવું પડે. મુસ્તાક થઈ જાય છે કે નહીં માણસ? હે, એ તો 50-100 વર્ષની મૂડીને એ કોઈ ગેરંટેડ નથી, ગમે ત્યારે લૂંટાઈ જાય, ગમે ત્યારે ચોરાઈ જાય, ગમે ત્યારે ધરતીકંપ થાય, ગમે ત્યારે એક્સિડન્ટ થાય, ગમે તે થાય, આમાં તો કાંઈ નથી થઈ શકે એટલી બધી ખાતરી મળે છે. પ્રતીતિ એટલે ખાતરી, પોતાની અનંત ગુણ સંપત્તિને અનંત કાળ પર્યંતની પ્રતીતિ એ સમ્યક દર્શન છે. તો એને એટલી મોટી હૂંફ છે, આધાર છે, કે એને કોઈની તમા નથી. સમ્યક દ્રષ્ટિને કોઈની તમા નથી, કોઈની દરકાર નથી, કોઈની પડી નથી, જા મોક્ષ પર્યાયની પણ પડી નથી એમ કે છે. બીજી પરદ્રવ્ય ક્ષેત્રકાળ ભાવની ક્યાં વાત કરવી, મોક્ષ પર્યાયની પડી નથી એમ કે છે. એટલી મોટી હું મળે છે એનું કારણ ધ્રુવ શક્તિ છે, અને ક્ષણિક પણ છે, ક્ષણિક ઉપાદાન પણ છે અને ધ્રુવ ઉપાદાન પણ છે, ઉપાદાન બીજ શક્તિ છે. એક શક્તિ અનંતમાં વ્યાપક છે એ દ્રવ્ય અપેક્ષાએ, કેમ કે એક શક્તિ આખા દ્રવ્યમાં વ્યાપી ગઈ ને તો આખા દ્રવ્યમાં અનંત ગુણ છે, બીજા આખા દ્રવ્યમાં એ શક્તિ વ્યાપક છે. જ્ઞાન ગુણ એક લઈએ તો એક જુદી જુદો નથી પડતો, એટલે શક્તિ બદલીને બીજી શક્તિ રૂપે નથી થતી, પણ એ ગુણ અપેક્ષાએ છે, દ્રવ્ય અપેક્ષા એવું નથી. અસ્તિત્વ પરમાણુમાં પણ છે, અસ્તિત્વ ગુણ બરાબર છે, અને અસ્તિત્વ ગુણ ચૈતન્ય જીવમાં પણ છે બરાબર. સામાન્ય ગુણ ગણાય છે, અસ્તિત્વ વસ્તુત્વ વગેરે પ્રભુત્વ વગેરે. તો બંને અસ્તિત્વ એક સરખા છે કે નહીં? જડનું જડ અસ્તિત્વ છે અને જીવનું ચૈતન્ય અસ્તિત્વ છે. તો અસ્તિત્વમાં અચેતનપણું છે કે ચેતનપણું છે જીવના અસ્તિત્વમાં? તો ચેતનપણ ગુણ વાયતો કેમ આવ્યો અસ્તિત્વમાં? કેમ કે દ્રવ્યમાં વ્યાપેલો છે. પણ એનો અર્થ નથી કે અસ્તિત્વ ગુણ રૂપે ચેતન ગુણ થયો છે કે ચેતન ગુણ રૂપે અસ્તિત્વ ગુણ થયો છે એમ નથી, એટલું કહેવું છે. ત્યાં શું સૂક્ષ્મતા છે આ વિશે?
એક પોતે પોતાનું સ્વતંત્રતા એવી રીતે રાખીને બીજાને
આખા દ્રવ્યમાં વ્યાપી જાય છે અને બધાને અસર આપે છે. એક સૂક્ષ્મત્વ નામનો ગુણ છે. તો બધા ગુણોને સૂક્ષ્મત્વ લાગુ પડે છે. એક ચૈતન્ય ગુણ છે તો બધા ગુણ ચેતનામય થાય છે. કોઈ જીવ કોઈ ગુણ જડ નથી રહેતો એવું છે. એ અપેક્ષાએ એક એક શક્તિ એવી રીતે અનંતી શક્તિઓ અનંતમાં વ્યાપેલી છે અને અનંતી શક્તિઓ અનંતમાં વ્યાપેલી છે એને એક જ શબ્દમાં સમજાવવું હોય તો એને દ્રવ્યત્વ કહેવામાં આવે છે. એનું નામ દ્રવ્યત્વ છે. કારણ કે નાજમીરાભાઈ સાથે ચર્ચા ચાલતી આટા મારતા હતા ત્યારે ક્લાસમાં ઇન્દ્રભાઈ જાય છે ને દ્રવ્યગુણ કરી આવે શીખડાવે છે કંઈ સમજવામાં એને ડિફિકલ્ટી થતી હોય છે. તો દ્રવ્ય તો અનંત ગુણનો સમૂહ છે, એ સિવાય બીજું શું છે? શ્રીમદજી આ પ્રશ્ન કર્યો છે. એ સિવાય એ છે કે દ્રવ્યત્વ છે એ ગુણત્વ નથી, ગુણત્વ છે એ દ્રવ્યત્વ નથી. પરસ્પર અતદ ભાવ છે શાસ્ત્ર ભાષામાં. ગુણ ભાવે દ્રવ્ય ભાવ નથી, દ્રવ્ય ભાવે ગુણ ભાવ નથી. મિત્ર અનંત ગુણ સિવાય બીજું દ્રવ્યત્વ શું? આ પ્રશ્ન ઘણા માણસને વિચારમાં મૂંઝવે છે. વિચાર શક્તિ હોય એને થોડી મૂંઝવણ થાય છે કે એ સિવાયનું દ્રવ્યત્વ શું? અનંત ગુણમાં વાત પૂરી થઈ ગઈ કે નહીં? દ્રવ્યત્વ એ દ્રવ્યત્વ છે ને ગુણત્વ એ ગુણત્વ છે. દ્રવ્યત્વ તે ગુણત્વ નથી, ગુણત્વ તે દ્રવ્યત્વ નથી. પછી કે ગુણ, તો પછી ગુણ પર્યાય અને દ્રવ્ય પર્યાયમાં ફેર સમજાવી દો. તમે કહ્યું જ્ઞાનનો ઉપયોગ છે એ ગુણ પર્યાય છે, પણ મનુષ્યપણું કયા ગુણને પર્યાય છે? મેં જ પ્રશ્ન કર્યો. મનુષ્યપણું દ્રવ્ય પર્યાય છે, ગુણ પર્યાય નથી. જેમ શબ્દ છે એ સ્કંદ પર્યાય છે, કોઈ ગુણની પર્યાય નથી. શબ્દ છે એ સ્કંદ પર્યાય છે, ભલે પૂતગળની પર્યાય છે પણ એ કોઈ ગુણની પર્યાય નથી, સ્કંદ પર્યાય છે. એ મનુષ્ય છે એ કોઈ ગુણની પર્યાય નથી, મનુષ્યત્વ છે એ દ્રવ્ય પર્યાય છે, ગુણ પર્યાય નથી. દ્રવ્યત્વ ને દ્રવ્યત્વ ની રીતે સમજવું જોઈએ, ગુણત્વ ને ગુણત્વ ની રીતે સમજો, પછી બીજું. એક શક્તિ અનંતને નિમિત્ત છે, એક શક્તિ છે એ અનંત શક્તિને નિમિત્ત છે. અનંતમાં વ્યાપક છે અને અનંતને નિમિત્ત પણ પડે છે. પરસ્પર નિમિત્ત નિમિત્ત એક સંબંધ છે પ્રત્યેક શક્તિને અનંતના અનંતની સાથે. શું આપણે તો ઘણી વાર ચર્ચા ચાલે છે, ખાસ કરીને રોજની ચર્ચામાં એ વિષય ચાલે છે કે જેનો દર્શન હું મંદ થાય એને જ્ઞાનમાં નિર્મળતા આવે. જો દર્શનનું મંદ થાય તો જ્ઞાનમાં નિર્મળતા આવે. જેના જ્ઞાનમાં નિર્મળતા સહિત વિવેક થાય હિત અહિતનો, એનો દર્શનનું મંદ પડે. એટલે શ્રદ્ધા જ્ઞાનને નિમિત્ત છે અને જ્ઞાન શ્રદ્ધાને નિમિત્ત છે. બસ આ એક દ્રષ્ટાંત ઉપરથી પ્રત્યેક શક્તિ અનંતને નિમિત્ત છે. સૂક્ષ્મમાં આ કેટલી વાત આવે એ બીજી વાત છે, પણ જેમ એક ગુણને અનંત ગુણનું રૂપ છે એ જેમ બેસે છે એક ગુણથી અસ્તિત્વ ગુણથી, કે જ્ઞાનને પણ અસ્તિત્વ છે વસ્તુ એકમાં બેસતું હોય તો અનંતમાં એ બેસી જાય, ભલે સૂક્ષ્મમાં આવે કે ના આવે. નિમિત્ત છે એ જુદું રહી, જુદાપણું રહીને એના નિમિત્ત નૈમિત્તિક સંબંધો જે સદ્રષ્ટાની અસર આવે છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ ક્યાં જોડાય છે? શું નિમિત્ત નૈમિત્તિક સંબંધ જે છે ને એ બે જુદા જુદા ગુણમાં કે દ્રવ્યમાં કે પર્યાયમાં, દ્રવ્યમાં ગુણમાં કે પર્યાયમાં મેળવાળી અસર આવે એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોડાય. બાકી તો સૌ સૌના રસ્તે સૌ ચાલ્યા જાય છે. જ્ઞાન ગુણ ને અસ્તિત્વ ગુણ નું રૂપ છે તો એમાં જ્ઞાન નું રૂપ બતાવ્યું છે. જયારે જ્ઞાન ને અસ્તિત્વ વચ્ચે બીજો મેળ શું છે એ જુદો ફેક્ટર જુદો પડે છે. આમાં તો શું કેટલા ફેક્ટર છે, આનંદ ફેક્ટર છે, ક્યારે કયા ફેક્ટરની વાત ચાલે છે એ તુધી પોઈન્ટ પકડવી જોઈએ, નહીં તો એકબીજામાં ભેળસેળ થઈ જાય. એવી સૂક્ષ્મ વસ્તુ છે તત્વજ્ઞાન, જરા સૂક્ષ્મ છે.
હા
નહીં, મુદ્દા જુદા જુદા છે, મુદ્દો જુદો જુદો છે, પોઈન્ટ વ્યૂ પોઈન્ટ જુદો છે આખો. એક શક્તિ અનંત ને નિમિત્ત છે અને એક શક્તિ દ્રવગુણ પર્યાયમાં વ્યાપે છે. આ જે અનુભવ સ્વરૂપ આપણે કહીએ છીએ આ એક શક્તિ એટલે સ્વભાવ દ્રવગુણ, જે એક શક્તિ દ્રવગુણ પર્યાયમાં વ્યાપે છે તો અનંત શક્તિઓ પણ દ્રવગુણ પર્યાયમાં વ્યાપે છે. અનંત શક્તિ તો એનો સ્વભાવ છે, સ્વભાવ દ્રવગુણ પર્યાયમાં વ્યાપે છે. એટલે ત્રિકાળી પણ નથી અને ક્ષણિક પણ નથી, અનુભવી સ્વરૂપ છે. જે પંચાધ્યાયમાં ચર્ચા કરી હું અજીતભાઈ આવ્યા છે ને અલગરવાલે, હું ચર્ચા નીકળી છે ફિર તો 10 દિન આવ્યા એમાં ભાવનગર આવ્યા છે. જો કેવળ ત્રિકાળી હોય તો પર્યાયમાં ન હોવું જોઈએ, જો પર્યાય જો ક્ષણિક હોય તો દ્રવગુણમાં ન હોવું જોઈએ. ત્રણેયમાં છે એનો અર્થ કે આ નથી આ નથી, એનું ત્રીજું જ રૂપ છે. હા ઉભય નહીં તે અનુભય, ઉભય એટલે બે, બે માંથી એક કઈ રૂપે નથી, એનું નવાનું ભય સ્વરૂપ છે. હું તો શું વાત ચાલી કે જ્ઞાન લક્ષણ થી જ્ઞાન સ્વભાવી આત્મા લક્ષ્ય થાય છે. તો જ્ઞાન લક્ષણ તો એક સમયની જ્ઞાનની પર્યાયને લીધું છે, પ્રગટ લક્ષણ એ ભાન, પ્રગટ લક્ષણ તો આ છે જ્ઞાનની પર્યાય, જ્ઞાનનો ઉપયોગ. શું ઉપયોગ? લક્ષણ જીવ સૂત્ર એ બાંધ્યું તત્વા સૂત્રમાં કે જીવ ઉપયોગ લક્ષણ વાળો છે. તો લક્ષણ તો પર્યાયમાં લીધું, તો પર્યાય આ જે ત્રિકાળી ને સ્વભાવ તો ત્રિકાળી સમજાવ્યો છે, જીવત્વ તો ત્રિકાળી સ્વભાવનું બતાવ્યું છે ને ઉપયોગ લક્ષણ પર્યાયમાં લીધું, તો પર્યાયમાં પણ સ્વભાવ વ્યાપેલો છે, જ્ઞાનને પર્યાયમાં સ્વભાવ વ્યાપેલો છે. સ્વભાવ તો પર્યાય રૂપ નથી, તો શાસ્ત્રકાર એમ કહે છે કે સ્વભાવ દ્રવ રૂપે નથી, એને પર્યાય નો ભેદ લાગુ પડતો નથી, એને દ્રવ્યનો ભેદ લાગુ પડતો. અને ભેદ લાગુ પાડો ત્યાં વ્યવહાર થઈ જાય છે. સ્વભાવ નિશ્ચય સ્વરૂપ છે વસ્તુ, સ્વભાવ છે વસ્તુનું નિત્ય સ્વરૂપ છે, નિશ્ચય સ્વરૂપ છે. એટલે નિત્યપણું છે એ પણ એક ભેદ છે, અનિત્યપણું પણ એક ભેદ છે, પર્યાય પણ એક ભેદ છે અને દ્રવ્ય પણ એક ભેદ છે. સમય સારો એને જ્ઞાન માત્ર કે છે અથવા ખલુચિત છે દેવ એ 26 કળશ લીધા છે ભેદ પણ નહીં અભેદ પણ નહીં નિત્ય પણ નહીં અનિત્ય પણ નહીં બધાનો નિષેધ કર્યો છે તો કેવો કે ખલું ચિત્ત ચીજ એ તે ખરેખર છે ચિત્ત તો ચીજ જ છે અને સમયસારમાં વિશેષપણે જ્ઞાન માત્ર એને લીધો છે જ્ઞાન માત્રમાં જ્ઞાનની પર્યાય નહીં ને જ્ઞાન દ્રવ્ય નહીં ને જ્ઞાન કોઈ એક ગુણ પણ નહીં નાને એક ગુણ એટલે એક શક્તિ પણ નાને એક શક્તિ પણ નહીં નાને એક દ્રવ પણ નહીં નાને એક પર્યાય પણ નહીં એનું નામ જ્ઞાન માત્ર લીધું છે કેમ કે એ ભેદ વિકલ્પ ઉત્પન્ન કરે છે દ્રવ્યગુણ પર્યાયનો ભેદ છે એ વિકલ્પ ઉત્પન્ન કરે છે દ્રવ્યગુણ ગુણ પર્યાયના ભેદો વસ્તુના બંધારણને સમજવા પૂરતા છે એ ભેદોનો અધ્યાત્મમાં કોઈ ઉપયોગ નથી પણ જો એ ભેદથી વિપરીત સમજણ હોય તો એ અધ્યાત્મને ઉત્પન્ન ન થવા દે કેમ કે વિપરીત નિત્યાત્મા ઉભો છે અન્ય મતિમાં દ્રવ્યગુણ પર્યાયનું બંધારણ નથી વસ્તુમાં અને એ લોકો સાંખ્યવાળા પાછા આપણા જેવું જ આત્માને કહે છે પરમબ્રહ્મને આપણે જેવો અશુદ્ધ આત્મા કહે છે એવો અપરિણામ એને કુટસ્થ સ્થાપે છે પણ ગ્રહિતમાં બેઠા છે એટલે એને સ્વાનુભવ નથી થતો કેમ કે એ પર્યાયના વિષય એને નથી લેતા પછી સ્વાનુભવ તો પર્યાય છે જવા દે એ ક્યાં આત્મા છે તમારા સમજણનો હવે સ્વરૂપ સમજાણું નથી તો સાચું કથન છે શાસ્ત્ર નથી તમારા માટે સાચું નથી તો પોપટ બોલે એવું જ છે કેમ કે સ્વરૂપ જ્ઞાનમાં નથી હવે દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ તમે પરિભાષા શાસ્ત્ર અનુસાર કરો તો પોપટની વાત છે તો પોપટ બે ને બે ચાર કે એને ક્યાં ગણિત આવડે છે પોપટ શું બોલે કે બે ને બે ચાર એને ગણિત આવડે છે ગણિત શાસ્ત્રનું એને જ્ઞાન છે એને બે ચાર શું કહેવાય એ તો એમ કહે જેમ રીંગણું રીંગણું મારી પાસે બોલાવે છે મરચું મરચું બોલાવે છે એમ બે ને બે ચાર બોલાવે છે એ કોઈ ખાવાની જીવ સમજે છે ભાવ ભાષા વગર એવું બધું જ્ઞાન તો પટ્યું છે એમાં એટલું શીખ્યા હતા પછી ચોથું છે એક એક શક્તિમાં ધ્રુવ ઉપાદાન છે અને ક્ષણિક ઉપાદાન છે એ ચર્ચા થઈ આપણે એક એક શક્તિમાં વ્યવહારનો અભાવ છે શું પણ કોઈ વ્યવહાર છે તો વિભાવ પર્યાયમાં જાય છે જેને વ્યવહાર કહેવામાં આવે છે તો વિભાવ પર્યાયમાં જાય છે અથવા ભેદમાં જાય છે તો શક્તિમાં તો ભેદ છે શક્તિ નાની મોટી કહેવાતી નથી તિખારામાં અગ્નિની શક્તિ કેવડી કે પૂરેપૂરી એટલે શક્તિમાં નાના મોટા પણ નથી ભેદ નથી ઓછા વધતા પણ શક્તિમાં નથી ઇલેક્ટ્રિસિટીમાં ગરમી ઠંડીનો ભેદ નથી પાવર જે છે એમાં ગરમી ઠંડીનો ભેદ નથી એક એક શક્તિમાં વ્યવહારનો અભાવ છે એટલે પર્યાયનો અને ભેદનો અભાવ છે પછી એક એક શક્તિ તે જ અનેકાંત છે અને સારવા છે જે શક્તિ છે એ સ્વપણે છે અને પરપણે નથી એટલે અનેકાંત થઈ ગયું સ્વપણે છે અને પરપણે નથી એટલે એ અનેકાંત થઈ ગયું અનેકાંતને જે વચન કહે એનું નામ સ્યાદવાદ છે સ્યાદ વાત તો શું છે કે અનેકાંત સ્વરૂપ વસ્તુને વ્યવસ્થિત રીતે કહી શકે. વાદ એટલે કે વચન, વચન ગોચર થવું. અનેક અંતને વચન ગોચર કરનારા વાદને સ્યાદ વાદ કહેવાય છે. અને સ્યાદ એટલે કથનચિત, એટલે શું છે કે વચન તો ક્રમથી એક એક ધર્મને કે એક એક ગુણને કહે છે. વસ્તુ કથનચિત એવી છે, જ્ઞાન સ્વરૂપ પણ કથનચિત છે, આનંદ સ્વરૂપ પણ કથનચિત છે. કેમ કે શક્તિઓ તો આનંદ છે, એટલે એ સ્યાદ વાત છે. તેજ અનેકાન છે અને તેજ સ્યાદ વાત છે. શક્તિ પરિણામિક ભાવે છે. શક્તિ છે તે પરિણામિક ભાવે છે, એટલે ત્રિકાળ ધ્રુવ છે એમ કહો કે પરિણામિક ભાવે છે. પરિણામિક ભાવે એટલે અનાદિ અનંત એમને એમ રહેવું, એનું નામ પરિણામિક ભાવે છે. એટલે શક્તિ પરિણામિક ભાવે છે અથવા ધ્રુવ છે એમ કહો. અથવા શક્તિ ચાર ભાવમાંથી એક ભાવરૂપ નથી, પરિણામિક ભાવનો અર્થ એમ પણ થાય છે. ઉદય ભાવરૂપ નથી, ઉપસમ ભાવરૂપ નથી, ક્ષોપસમ ભાવરૂપ નથી, નક્ષાયિક ભાવરૂપ નથી. પાંચમો ભાવ તો પરિણામિક એમ પણ લઈ શકાય. પછી એક ગુણને અનુગુણ રૂપ મળે છે, અને એ તો ત્યાંથી જ નિર્ણય થાય છે. પ્રયોજનભૂત નિર્ણય અથવા સાચો નિર્ણય, ભાવભાષણભૂત નિર્ણય ત્યાંથી થાય છે. કે લક્ષણ તો જ્ઞાન બતાવ્યું, પણ જ્ઞાન પોતે કષાયના અભાવ સ્વભાવે હોવાથી કષાયમાં આકુળતા છે, જ્ઞાનમાં તો નિરાકુળતા છે. સુખરૂપ છે જ્ઞાન છે, એનું રૂપ સુખ છે, જ્ઞાનનું રૂપ સુખ છે. પોતાને તો અનંતકાળથી સુખ જોઈએ છે, અને અનંતકાળથી સુખની પાછળ જ એની મહેનત છે. ગમે એટલું સાહસ કર્યું છે, કોની પાછળ કર્યું છે? આ જીવન સુખ પાછળ કર્યું છે. એમાં ભલે ભ્રાંતિગત રીતે એને સુખ માનીને સાહસ કર્યું, પણ આ તો સાચો સુખનું દર્શન થાય છે. જ્ઞાનના રૂપમાં જે સુખ છે, જ્ઞાનનું રૂપ જે સુખ છે, એમાં તો સાચા સુખનું દર્શન થાય છે. એટલે પરિણામમાં પુરુષાર્થનો ઉછાળો આવે છે, એનું કારણ આ છે. ત્યારે અનંત સુખની ખાણ મારામાં છે, હું ક્યાં બીજે જોવા જાઉં છું સુખ માટે? અનંત સુખની ખાણ મારામાં છે. એટલે એ રીતે એક શક્તિમાં અનંત શક્તિનું રૂપ છે. એમાં પ્રયોજન તો મુખ્યપણે મુમુક્ષુ જીવને જ્ઞાનમાં સુખનો પત્તો લાગે છે, સુખની ખાણનો પત્તો લાગે છે, એ બહુ મોટી વાત છે. બીજું તો બધો જાણવાનો વિષય છે કે ભાઈ અસ્તિત્વને જ્ઞાનનું રૂપ છે કે નહીં, આનંદને અસ્તિત્વનું રૂપ છે કે નહીં, એ બધું જાણવાનો વિષય છે બીજા ભંગભેદ. પણ આ મુદ્દો જે છે એ જીવને સુખની ખાણનો જે પત્તો લાગે છે એ બહુ મોટું કામ કરે છે. હા, જ્યાં સુધી સુખના દર્શન ન થાય ત્યાં સુધી ઓળખાણ નહીં, અને અનુભવ નહીં ત્યાં સુધી અનુભવ નહીં. જ્યાં સુધી સુખનો અનુભવ નહીં ત્યાં સુધી જ્ઞાનનો અનુભવ નહીં કે આત્માનો અનુભવ નહીં, એમ છે. એટલે તો ગુરુદેવ કહે ને, જ્ઞાન એને કહીએ કે આનંદની મોર છાપ લાગેલી હોવી જોઈએ. એ જે ગુરુદેવ કહેતા હતા એ આ અપેક્ષા, તમને જ્ઞાન થયું છે, આનંદ આવ્યો હતો, નિર્વિકલ્પ આનંદ, અતિન્દ્રિય આનંદ, પ્રદેશ પ્રદેશ બોલા લોકો નથી લેતા. અધ્યાત્મ ઘણું ઘણી વાત કરે છે વેદાંત વાળા, એ કહે છે કે અહીંયા અહીંયા આનંદ આવે છે. એનું કારણ છે કે એ લોકો જે યોગની પ્રક્રિયા કરે છે, એમાં કોન્સન્ટ્રેશન એકાગ્રતા જે આવે છે એ મને એ પ્રક્રિયા અહીંથી છે નાભેથી નાભેથી એક એક એવા છ સાત ચક્કર ગણે છે બધી કલ્પના એ ચડે છે છેલ્લે એને આવે છે બ્રહ્મતંત્રમાં આનંદ આવે છે અનુભૂતિ થાય છે ના પડે છે એ કલ્પના છે એ ખંડરૂપ અનુભવ થયો આખા અખંડ દ્રવ્ય નો અનુભવ નો આવ્યો એમાં ઇન્દ્રિય જ્ઞાનમાં ખંડ અનુભવ છે એ તો મને નાકથી વાસ આવે છે મને કાનથી સંભળાય છે હું જીભથી ચાખું છું ખંડ અનુભવ તો છે એક એક શક્તિમાં આનંદ શક્તિનું રૂપ છે એમાં મુખ્ય વાત આ છે એ જ્ઞાનને આનંદનું રૂપ છે જ્ઞાનને સુખ શાંતિનું રૂપ છે અને એ જીવને મોટું આકર્ષણ સુખનું છે કોઈ પણ જીવને સ્વભાવથી જ મોટું આકર્ષણ હોય તો સુખનું છે એ એક મેગ્નેટિક પ્રોપર્ટી છે જીવના પરિણામને ખેંચે છે ગમે ત્યાંથી ખેંચી લઈએ ખોટું સુખ કલ્પ્યું હોય તો જીવના ઉપયોગને ખેંચી લઈએ તો પછી સાચું સુખ ખેંચે એમાં શું મોટી વાત છે સીધી વાત છે ને શું દરેક શક્તિમાં અકાર્ય કારણનું રૂપ છે એ તો અકાર્ય કારણ શક્તિ છે કોઈ એક શક્તિમાં અનુ શક્તિનું રૂપ હોય તો દરેક શક્તિમાં અકાર્ય કારણ આ વાત કેટલા માટે બીજી શક્તિઓને સાથે સાથે મુખ્ય કરે છે શું અકાર્ય કારણપણાને કે મિથ્યાત્વમાં મોટો વિપર્યાસ કાર્ય કારણનો છે મિથ્યાત્વમાં જે ખાસ વિપર્યાસ છે એમાં એક વિપર્યાસ મુખ્ય છે એ કાર્યકારણનો છે અને એક વિપર્યાસ છે એ એકત્વનો છે પરથી ને રાગથી એકત્વ કરે છે આ બે વિપર્યાસ મુખ્ય છે એકત્વનો વિપર્યાસ બહુ સૂક્ષ્મ છે ત્યારે કાર્યકારણનો વિપર્યાસ તો લોજિક સાથે સંબંધ રાખે છે એટલે જેને એનો ન્યાય સમજાય તો સમજી જાય તો એક અકારણ કાર્યત્વ નામની અકાર્ય કારણત્વ નામની એક શક્તિ છે જીવમાં કે જે આખા દ્રવ્યમાં વ્યાપેલી છે માટે આખા દ્રવ્યને કોઈની સાથે કારણ કાર્યનો સંબંધ નથી અકાર્ય કારણત્વ દ્રવ્યનું પર્યાયમાં વ્યાપેલું છે જાણ કોઈને કારણ કાર્યનો સંબંધ નથી નિમિત્ત નૈમિત્તિક સંબંધ બીજી વાત છે તો મેળજોળ જોવાની વાત છે કારણ કાર્યનો કોઈ સંબંધ કારણ કાર્યનો સંબંધ નથી એટલે સુખ દુઃખનો પ્રશ્ન બહારથી ખલાસ થઈ ગયો કોઈ મને દુઃખ આપી શકે નહીં કોઈ મને સુખ આપી શકે નહીં અને રાગ દ્વેષ છે એ એટલા જ કારણે છે કે કોઈક સુખ આપે છે ને કોઈક દુઃખ આપે છે માટે રાગ દ્વેષ છે જ્યાં કોઈ સુખ દુઃખ આપતો નથી રાગ દ્વેષ કોની હારે કરવા આ અકારણ કાર્ય તો ઉપર તો ગુરુદેવ બહુ ખેલતા હતા આ શક્તિના પ્રવચનમાં ગુરુદેવ બહુ ઉખડતા હતા અંદરથી ઘણો ફ્લો આવે ગુરુદેવ આ શક્તિ જ્યારે હાથમાં લે પ્રવચન કરવામાં ત્યારે અંદરથી ફ્લો આવતો હોય ને એ દેખાય આપણને ઘણો ફ્લો આવે એક વિશેષતા હતી આ મેમને દસ બોલમાં એ વાત એક નાખી છે અકારણ કાર્ય તો છેલ્લો બોલ દસમો છે કે દરેક શક્તિમાં ત્યાગ ઉપાદાન શૂન્યત્વ છે દરેક શક્તિમાં છે ત્યાગ ઉપાદાન શૂન્યત્વ છે એટલે આપણે એક શક્તિ છે ત્યાગ ઉપાદાન શૂન્યત્વ પણ એક શક્તિ છે કોઈનું ગ્રહણ કરવું નહીં કોઈને છોડવું નહીં ત્યાગ અને ઉપાદાન ત્યાગ એટલે છોડવું ઉપાદાન એટલે ગ્રહણ કરવું શૂન્ય એટલે બેમાંથી કાંઈ નથી ગ્રહણ ત્યાગથી શૂન્ય છે આખો આત્મા ગ્રહણ ત્યાગથી શૂન્ય છે કોઈ ચીજને ગ્રહણ કરતો નથી કોઈ ચીજને છોડતો નથી જેવો છે એવો સરાયેલી છે એનું શક્તિ છે એવું આખા દ્રવ્યનું રૂપ છે ત્યાગ ઉપાદાન શૂન્યત્વમાં પણ જે ભરક્ષોપનો વિષય છે એ ખલાસ થાય છે તેમ કારણ કાર્યમાં રાગદ્વેષનો વિષય ખલાસ થાય છે અને રાગદ્વેષના ફળમાં હરક્ષોક આવે છે ત્યાગ ઉપાદાન શૂન્ય તેમાં ખલાસ થાય છે. જયારે મને કઈ મળતું નથી તો મારે હરખ કોને કરવો, જયારે મારું કઈ જાતું નથી તો મારે ખેદ કોનો કરવો, ખલાસ. એ પણ દરેક શક્તિમાં છે અથવા આખા દ્રવ્યમાં છે. એમ કે એક શક્તિ ત્યાગ ઉપાદાન શૂન્યત્વ હોય ને પછી બીજામાં ત્યાં ગ્રહણ ત્યાગ હોય પાછો, એ કેવી રીતે બને? એક શક્તિ અકારણ કાર્યરૂપ હોય ને બાકીની શક્તિ કારણ કાર્યરૂપે હોય, એમ બને કેવી રીતે? આખા દ્રવ્યમાં જે પહેલું બોલ્યું, એક એક શક્તિ અનંતમાં વ્યાપક છે, કે આખા દ્રવ્યમાં વ્યાપક છે, એ લાગુ પડી જાય છે. આમ તો દસ બોલમાં એકબીજા સાથે સંકળાયેલા છે બોલો. જો એક ન બેસે તો બાકીના ન બેસે, ને એક બેસે તો બધા બેસવા માંડે, એવું છે. હા, છસો અગિયારમાં બોલ છે, એ ધના એલિટરેશનમાં છે. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર ધા છે, બાર ધ છે. ગુરુદેવ છેલ્લા વિહારમાં ભાવનગર પધાર્યા, તો પછી વિહાર ન બસો શરૂઆત કરી હતી ભાવનગર થી. તબિયત બગડી હતી, પછી આ કેન્સર ડિટેક્ટ થયું ત્યારે તબિયતના હિસાબે. પછી તો પહેલે દિવસે તબિયત બગડી હતી, એક અઠવાડિયું ટ્રીટમેન્ટ માટે ત્યાં રોકાણ હતા, હીરાલાલજીને ત્યાં રોકાણ હતા. ત્યારે ત્યારે આ સૂત્ર આવી જશે બધાને, હીરાલાલજીનું ઘર યાદ આવે છે આ સૂત્ર. રોજ પછી આના ઉપર પાછા પોતે કહે, કેમ કે પછી તો તબિયત ટ્રીટમેન્ટમાં તો પછી આરામ જ લેવાનો હતો. પછી એમના રૂમમાં બેસીએ રોજ બધા, આમ તો પછી બધાને ખબર પડી એટલે બહારગામથી પણ લોકો આવે, રસોડું મેં ચાલુ રાખ્યું, તબિયતને ખબર પડે એટલે પછી બહારગામથી પણ આજુબાજુવાળા તો આવે જ, બોટાદ લાઠીને અમિત છે ના બધા. બધાને આવે એટલે આ વાત કરે, ધ્રુવધામના ધ્યેયના ધ્યાનની ભક્તિ ધૂણી ધગશને ધીરથી દખાવી, તે ધર્મનો ધારક ધર્મી ધન્ય છે. ત્યાર પછી શરૂઆત ત્યાંથી થઈ, પછી જયારે પ્રવચન કર્યું છે ત્યારે આ વાત ધ્વની બોલતા હતા. ભાવનગરમાં સૂત્રનો જન્મ થયો છે બરાબર. ધગશનો હિન્દી નથી મળતો, રમેશભાઈ હિન્દી કરતા ને, કે ધગશનો હિન્દી શબ્દ નથી મળતો. ગુજરાતી ભાષા એ મૂળ ભાષામાં તો જે ભાવ આવે ને એ પછી તમે ભાષાંતર કરો તો એનો શબ્દ મળે ને એટલે ભાવ આવે ને. ધગશ શબ્દ છે એ પુરુષાર્થ સૂચક છે, આખા બધાની અંદર પુરુષાર્થ સૂચક શબ્દ આ એક જ છે, ધગશ. ધગશથી માણસ કામ કરે છે. આ લોકો શું કહેતા છે ભગવાન જાણે, મારે તો એમ કહેવાય કે કોઈ માણસ બહુ જોરથી કામ કરતો હોય ત્યારે એમ કહે કે આની ધગશ જુદી જાતની છે. જોશ બી એવું, જોશ ધગશની અંદર એક પર્ટિક્યુલર શું વાત છે કે એ જે કામ માણસે જે હાથમાં લીધું હોય અને એ જે ધગશથી કરતો હોય જ્યારે, ત્યારે બીજું કાંઈ એ જોવે જ નહીં. પોતાના પુરુષાર્થને કઈ ડાયવર્ટ ન કરે એનું નામ એક ધગશ છે. ધગશમાં એક પર્ટિક્યુલર ટાઈપ ઓફ પુરુષાર્થ એમ કહીએ તો ચાલે. જનરલ થઈ જાય છે, ધગશ છે એ ખાસ વાત બતાવે છે. હિન્દી કરતા બહુ ચર્ચા ચાલે છે ધગશ ઉપર. શું કરવું મળતું નથી. ખાસ શબ્દ હિન્દી શબ્દ ધનુષ એ તો ના બોલતે, એ બી છે રમેશભાઈ છે, તો દોનું તો હિન્દી ભાષી હે ને. રમેશભાઈ તો પઢે લિખે હૈ, અચ્છા અચ્છે પઢે લિખે હૈ.
મારણ